दर्शनोन्नति करा पूजा उपाध्याय का श्री सिद्धांत सुपाठ का मुनिवरा रत्न परमेष्ठिनं प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्।
जैन सिद्धांत प्रश्नोत्तरमाला ભાગ બીજો। આપણે આઠમો અધિકાર પૂરો કર્યો। આઠમા અધિકારમાં મુખ્ય વસ્તુ ચાર વસ્તુ હતી, એને આપણે લીધી કે એમાં પ્રમાણ, નય, નિક્ષેપ એ અને લક્ષણ। આપણે લક્ષણ, નય, પ્રમાણ, નિક્ષેપ એ પ્રમાણે ચાર વસ્તુનો અભ્યાસ કર્યો, એટલે લક્ષણ અને પ્રમાણ એમાં બહુ તકલીફ નથી। જે બધારે તકલીફ જે પડે છે એ નયની, એટલે આપણે આજે નય માટે થઈ અને એક રિવિઝન રાખ્યું છે, તો નય વિશેનો આજે આપણે ફરીથી જરા વિચાર કરીએ। નિક્ષેપ પણ સહેલું છે, પણ નય વિશે બધાને જે તકલીફ છે તો એને આપણે જરાક વધારે સારી રીતે સમજીએ। કેમ કે નય જુદી જુદી રીતે ક્લાસિફાય કરવામાં આવ્યા છે, જુદી જુદી રીતે કહેવામાં આવ્યું છે, એટલે ઘણાને એમાં મુશ્કેલી પડે છે। પણ બીજું બધું ભૂલી જઈએ અને આધ્યાત્મિક અપેક્ષાએ જે નય છે એટલું યાદ રાખીએ અને એના સૂક્ષ્મ પેટા વિભાગો કદાચ ન કરતા આવડે તો પણ એટલી સમજ પડતી હોય કે આ વ્યવહાર નયનું કથન છે અને આ નિશ્ચય નયનું કથન છે, તો આધ્યાત્મિક અપેક્ષા એ બરાબર કહેવાય। અને પછી પંચાધ્યાયની અપેક્ષા આપણે જે છે એ પણ વાત લઈએ, તો પહેલા અહીંયા જે નય છે એને આગમ અપેક્ષાએ જે કહ્યું છે તેને આપણે સમજીએ, રિવિઝનમાં થોડું ઝડપથી કરીશું। નય કોને કહે છે એ આપણે જાણીએ છીએ અને નય શા માટે છે એ પણ જાણીએ છીએ। નય એટલે ખરેખર શું છે કે જ્ઞાન આપણે કરવું છે, તો એ જ્ઞાન કરવા માટેનો જે દ્રષ્ટિકોણ છે, જુદો જુદો દ્રષ્ટિકોણ અપનાવીએ છીએ એ નય છે। એટલે જ્ઞાનનો અંશ છે તે નય છે, જ્ઞાન કરવાની પદ્ધતિમાં એ જ્ઞાનનો જે અંશ છે તે નય છે। જે દ્રષ્ટિકોણ છે, એક દ્રષ્ટિકોણથી આપણે કોઈ પણ વસ્તુને જોઈએ છીએ તો એ નય કહેવાય છે। એટલે એ વસ્તુ આખી છે, એને આખી વસ્તુને જણાવવાવાળા ઘણા નય થાય, એક ભાગને જણાવવા વાળો કોઈ એક નય છે, બીજા ભાગને જણાવવા વાળો બીજો નય છે, ત્રીજા ભાગને જણાવવા વાળો ત્રીજો નય છે। એટલે જયારે આપણે ભાગ શબ્દ કહીએ એનો અર્થ થાય છે દેશ, એટલે એક દેશને જાણવા વાળા જ્ઞાનને નય કહેવામાં આવે। કોઈ પણ વસ્તુ છે એના એક દેશને, દેશનો અર્થ થાય ભાગ, દેશ એટલે કન્ટ્રી એમ નહીં, દેશ, એક દેશ કહીએ છીએ, એક દેશ એટલે એક ભાગને જણાવવા વાળું જ્ઞાન છે એ નય છે। હવે એ એક દેશને જણાવવા વાળું જ્ઞાન છે એટલે કે કોઈ એક અપેક્ષા સહિત કહેવામાં આવ્યું છે અથવા તો એક રીતે જોવામાં આવે છે, એક એંગલથી જોવામાં આવે છે એ નય છે। અને એમાં જુદા જુદા પ્રકારે કોઈ પણ વસ્તુને આપણે એક એંગલથી જોઈએ તો પછી એમાં એમ થાય કે આ કયા નયથી કહેવામાં આવ્યું, એટલા માટે થઈને એના જે ભાગ પાડવામાં આવ્યા છે એ રીતે છે। પણ મુખ્ય વસ્તુ એ સમજ પડવી જોઈએ કે મૂળભૂત વાત શું છે અને જે આરોપિત વાત ખાલી માત્ર કહેવા ખાતર છે એ શું છે, એ બે વચ્ચેનો તફાવત ખબર પડવી જોઈએ। એટલે નિશ્ચય નયથી શું છે અને પરમાર્થે, પરમ અર્થે, પરમાર્થે એટલે પરમ અર્થે, એટલે પરમ અર્થ શું છે કે સ્વરૂપની પ્રાપ્તિ, આત્માની પ્રાપ્તિના અર્થે જે નય છે તે જ સાચા નય છે અને એ જે સાધક છે એને માટે ઉપયોગી વાત છે। અહીંયા આપણે જે લઈએ છીએ તે આગમની અપેક્ષાએ આપણે સમજીએ છીએ. તો પહેલા વાત એ કરી કે વસ્તુના એક દેશ ભાગને જાણવા વાળા જ્ઞાનને નય કહે છે, એક ભાગને જાણવા વાળા જ્ઞાનને નય કહે છે. એટલે આ વાત તો બધાને ખ્યાલમાં રહેવી જ જોઈએ કે નય એટલે કે એક ભાગને જાણવા વાળું જ્ઞાન એ નય, બીજા ભાગને જાણવા વાળું એ બીજો નય, ત્રીજા ભાગને જાણવા વાળું જ્ઞાન તે ત્રીજો નય. આ વાત બરાબર ખ્યાલમાં હોવી જોઈએ. એટલે એક નયથી જાણીએ તો એક ભાગને જાણી શકાય, પછી બીજા ભાગને કદાચ એનાથી ન જાણી શકાય એમ પણ બને, બીજી અપેક્ષાથી જોતા હોઈએ તો ન પણ જાણી શકાય. એટલા માટે કોઈ એક નયથી નક્કી કરાયેલ જે જ્ઞાન છે એને પ્રમાણ જ્ઞાન નથી કહેતા. પ્રમાણ જ્ઞાન તો ત્યારે જ થાય કે બધા નયથી જાણવામાં આવે તો પ્રમાણ કહેવામાં આવે, તો એ યથાર્થ જ્ઞાન થાય, તો એ યથાર્થ પ્રમાણ જ્ઞાન થાય. હવે બીજી વાત એમ છે કે પ્રમાણ જ્ઞાન આપણે કહીએ પણ જ્યારે આધ્યાત્મિક અપેક્ષા લઈએ ત્યારે એ પ્રમાણ જ્ઞાન છે એ આદરણીય નથી. ત્યાં નિશ્ચય નહીંથી જે જ્ઞાન, એક જ નહીં, નિશ્ચય નહીંથી જે જ્ઞાન છે તે આદરણીય છે, તે ઉપાદેય છે. કેમ એવું હશે કે જો પ્રમાણ જ્ઞાનથી જોઈએ તો શું થાય કે આપણે નિશ્ચય નહીંથી અને વ્યવહાર નહીંથી અનેક નહીંથી આત્માનું સ્વરૂપ જાણીએ, અને એમાં તો પછી બધી વાત આવે કે પર્યાયની અપેક્ષાએ પણ આત્માનું સ્વરૂપ કેવું છે, તો કે ભાઈ એ પર્યાયમાં આવો છે, પર્યાયમાં આવો છે, પર્યાયમાં આવો છે, એ પણ વાત આવે. અને નિશ્ચય નહીંથી કેવું છે એ પણ આવે, અને એમાં પછી ભેદ પાડીને વાત કરતા હોઈએ એટલે એ રીતે પણ વ્યવહાર નહીં થાય. એટલે એ બધું જો લઈને બેસીએ તો પછી જે દ્રષ્ટિનો વિષય જેમાં આપણે સ્થિર થવું છે એ બનતો નથી, એ બનતો નથી. એટલા માટે થઈને આદરણીય શું છે, તો કે નિશ્ચય નહીંથી શુદ્ધ સ્વરૂપ જે છે તે જ આદરણીય છે, કે એ આધ્યાત્મિક અપેક્ષાની વાત થઈ. એટલે પ્રમાણ જ્ઞાનનો વિષય લઈશું તો એ પ્રમાણ જ્ઞાનનો વિષય જાણવા માટે બરાબર છે, પણ જ્યારે આત્મામાં જવું છે ત્યારે નિશ્ચય નહીંથી જે આત્માનું સ્વરૂપ છે એટલે એવા નયને જ આપણે ગ્રહણ કરીએ છીએ. એક નિશ્ચય નહીંથી જે સ્વરૂપ છે, શુદ્ધ સ્વરૂપ છે, એ નયને જ આપણે ગ્રહણ કરીએ છીએ. કેમ કે આત્મામાં જવું છે તો એ નય દ્વારા જેવું સ્વરૂપ જણાય છે એને આપણે ગ્રહણ કરીએ છીએ. એટલે સાધક જીવને જેને આત્મામાં જવું છે, ઠરવું છે, સ્વરૂપમાં લીનતા કરવી છે, એને માટે જ્યારે એ આત્માના સ્વરૂપને જાણવા બેસે છે તો આત્માનું સ્વરૂપ કેવું, તો અનેક નયો દ્વારા આત્માનું સ્વરૂપ છે એનો વિચાર કરશે તો એ આત્મામાં જઈ શકશે નહીં. તો એણે નિશ્ચય નહીંથી, શુદ્ધ નિશ્ચય નહીંથી જે સ્વરૂપ આત્માનું છે એને જ પકડવું પડશે, એને જ એને માનવું પડશે, એને જ આદરણીય કહેવું પડશે. એટલે જ્યારે આપણે પોતાના સ્વરૂપમાં જઈએ છીએ ત્યારે એક નયને ગ્રહો, તો એકાંતે, હા એકાંતે નિશ્ચય નયને જ ગ્રહો. અનેકાંત છે આપણે જાણીએ છીએ, અનેક નય છે, પણ છતાં પણ જ્યારે આત્મામાં જવું છે ત્યારે એકાંતે શુદ્ધ નિશ્ચય નયથી જેવું સ્વરૂપ છે એને જ ધ્યાનમાં લેવામાં આવશે તો જ ધ્યાન થઈ શકશે, નહીતર તો પછી વિકલ્પો થશે, અને વિકલ્પો થશે તો આત્મામાં સ્થિરતા થઈ શકશે નહીં, આત્મામાં જવાશે નહીં. એટલે આ વાતને ધ્યાનમાં રાખવી. જે કંઈ ભણીએ છીએ એ જાણવા માટે છે, જે કંઈ અત્યારે અભ્યાસ કરીએ છીએ એ જાણવા માટે છે. એ જાણેલું જરૂરી છે, જાણેલું જરૂરી છે, પણ જ્યારે આત્મામાં જઈએ છીએ ત્યારે એકાંતે શુદ્ધ નિશ્ચય નહીંને જ આપણે ગ્રહીએ છીએ, તો એ વખતે પછી પ્રમાણ જ્ઞાનની વાત રહેતી નથી. પ્રમાણ જ્ઞાનમાં બધા નય આવી જાય છે. હવે નયના પ્રકાર આપણે જોઈએ. આ નય સંબંધી સામાન્ય વાત થઈ. હવે નયના પ્રકાર આગમની અપેક્ષાએ જોઈએ તો એમણે અહીંયા બે ભાગ પાડ્યા છે, નિશ્ચય નય અને વ્યવહાર નય. નિશ્ચય નય કોને કહેવાય કે જે મૂળ વસ્તુ જે છે એને પકડતો જે નય હોય. નય આપણે પહેલા શરૂઆતમાં જ વાત કરી કે એ એક ભાગને જણાવનારું જ્ઞાન છે, વસ્તુના એક ભાગને જણાવનારું જે જ્ઞાન એ એક નય થયો. હવે એમાંનો જો નિશ્ચય નય લઈએ તો એ કયા અંશને ગ્રહણ કરે, તો કે મૂળ અંશને, અસલી અંશને. એક ભાગને ગ્રહણ કરવાનો છે એટલે કે મૂળ અંશને, અસલી અંશને જો ગ્રહણ કરવા વાળું જ્ઞાન છે એ નિશ્ચય નય છે, એ નિશ્ચય નય છે. આપણે શરૂઆતમાં વાત એ થઈ કે નય છે તે એક ભાગનું ને દર્શાવનારું જ્ઞાન છે. તો એ એક ભાગ કયો ભાગ લેવાનો નિશ્ચય નહીં માં, તો કે મૂળ અસલી જે ઓરિજિનલ જે વાત છે તે એ અંશને ગ્રહણ કરવા વાળો નય છે, એ અંશને ગ્રહણ કરવા વાળું જ્ઞાન છે એ નિશ્ચય નય છે. હવે દાખલા તરીકે આપણે લઈએ તો કે માટીનો ઘડો તો છે, એ માટીના ઘડાને માટીનો ઘડો જ આવે, બીજો ઘડો ન કહેવામાં આવે તો શું કહેવાય કે મૂળ અંશને આપણે લીધો કે ભાઈ ઘડા પડ્યા છે અને ઘડા બધાની નો ઉપયોગ જુદી જુદી રીતે થાય છે, તો ઘડાને ઉપયોગ પ્રમાણે પણ એને જાણી શકાય કે કયો ઘડો, અથવા તો એના રંગ પ્રમાણે પણ જાણી શકાય, કોઈ પણ રીતે જાણી શકાય. તો કે ના, ઘડો આ માટીનો જ ઘડો, બીજો કોઈ ઘડો કહેવાનો નહીં. અથવા તો કોઈ વ્યક્તિનો ઘડો હોય કે ભાઈ આ મગનભાઈનો ઘડો ના ચમનભાઈનો ઘડો, તો પણ એમ નહીં. માટીનો ઘડો એટલે માટીનો ઘડો, એટલે અસલી અંશને આપણે પકડ્યો, અસલી અંશને ગ્રહણ કરવા વાળો નય થયો એટલે એ નિશ્ચય નય થયો. હવે એની જગ્યાએ અસલી અંશને બદલે જો આપણે બીજા અંશને પકડીએ, બીજો અંશ એટલે કે જે એની સાથે જોડાયેલું કોઈ નિમિત્ત કારણથી દર્શાવનારી વસ્તુ છે એને જો ગ્રહણ કરીએ અથવા ભેદ પાડીને ગ્રહણ કરીએ તો પછી એ વ્યવહાર નહીં થાય. એટલે વ્યવહાર નહીં કેવી રીતે થાય, તો કે કોઈ નિમિત્તના કારણથી એ પદાર્થને, એ ઘડાને જ લઈએ આપણે, એ બીજા રૂપે જાણવામાં આવે તો એવું જ્ઞાન, એ જ્ઞાન પણ કેવું છે, એ અંશ પણ છે, કેવો છે તો કે એક અંશ છે, એટલે કે એક ભાગને જણાવનારો અંશ છે, એ પણ એક ભાગને જણાવનારો અંશ છે. પણ એ કેવા ભાગને જણાવનારો અંશ જે છે, તો કે એમાં કોઈક બીજી ઉપાધિ લાગેલી છે, બીજી કોઈ બીજા કોઈ નિમિત્તની અપેક્ષા છે. એટલે એ આપણે જે ઘડો હતો એને જો આપણે માટીના ઘડાને જ આપણે ઘીનો ઘડો કહીએ અથવા તો ચોખાનો ઘડો કહીએ કે ઘઉંનો ઘડો કહીએ કે દાળનો ઘડો કહીએ, તો એમાં દાળ ભરેલી છે એ ઘડો દાળનો ઘડો અને ઘી ભરેલું છે ઘીનો ઘડો, ને બરાબર ને, એવી રીતે નામ આપી શકીએ, એ રીતે એને ઓળખીએ છીએ. તો એ ખરેખર મૂળ અંશને નથી પકડતા, ઘડાનો મૂળ અંશ તો એ માટીનો છે તે જ અંશ છે, પણ આ તો એની સાથે એમાં વસ્તુ જે રહી છે એ પ્રમાણે, એટલે એની સાથે એને નિમિત્ત કારણ જે લાગુ પડ્યું છે એ પ્રમાણે એને જાણીએ છીએ, એટલે એ વ્યવહાર નહીં થઈ ગયો, એને વ્યવહાર નહીં કહેવામાં આવે છે. એટલે આ પ્રમાણે જે મૂળ અંશને દર્શાવનારો જ્ઞાનનો અંશ જે છે એ નિશ્ચય નહીં છે, અને નિમિત્તના કારણથી જણાવનાર એ જ્ઞાનનો અંશ છે એ વ્યવહાર નહીં છે. એમાં પછી ભેદ પાડીને જે કહેવામાં આવે એને પણ વ્યવહાર કહેવામાં આવે છે. વ્યવહાર ઘણી રીતે કહેવામાં આવે છે, વ્યવહાર ઘણી રીતે કહેવામાં આવે, નિમિત્તના કારણે પણ કહેવામાં આવે અને ભેદ પડતા હોય તો પણ એમાં વ્યવહાર કહેવામાં આવે. એટલે આધ્યાત્મિક અપેક્ષા અને સામાન્ય અપેક્ષા આપણે જ્યારે જાણીએ ત્યારે ઘણી બધી વસ્તુ એ વ્યવહાર નયમાં જાય. મૂળ અંશને જે જણાવનાર હોય અને અભેદ જે અંશ છે એને જણાવનાર જે છે એ નિશ્ચય નહીં છે, અને બીજા બધા જે છે તે વ્યવહાર નહીં છે. આ સામાન્ય વાત છે, અને આ જ પ્રમાણે આધ્યાત્મિક અભ્યાસની અંદર એ જ રીતે અર્થ કરવા, જ્યારે શાસ્ત્રનો અભ્યાસ કરી ત્યારે એ રીતે જ અર્થ કરવા કે જે એક મૂળ અંશ જે છે એને જણાવનાર છે અને અભેદને જણાવનાર છે એ નિશ્ચય નહીં છે. એ નિમિત્તને કારણે કોઈ પણ આરોપિત કથન કહેનાર જે અંશ છે અથવા તો ભેદ પાડીને કહેનાર છે એ બધા ખરેખર તો એ વ્યવહાર નહીં છે. તો આ વાતને મુખ્ય કરીને હવે બાકીના બીજા જે આગમ અપેક્ષાએ નહીં છે એના આગમ અપેક્ષાએ જે ભાગ પાડવામાં આવ્યા છે તો એમાં શું છે કે એમાં નિશ્ચય નહીં છે, એના ભેદ પાડ્યા છે, એને બે ભેદ પાડ્યા છે, નિશ્ચય નહીં, દ્રવ્યાર્થિક નહીં અને પર્યાર્થિક નહીં, એને નિશ્ચય નહીંના બે ભેદ અહીંયા પાડ્યા છે. હવે જો આધ્યાત્મિક અપેક્ષાનો જો વિચાર કરીએ તો ખરેખર તો શું છે, તો તત્વાર સૂત્રની અંદર જે વાત આપવામાં આવી છે આધ્યાત્મિક અપેક્ષાએ એમાં જુદી રીતે છે, એટલે ગૂંચવાડો ન થાય એટલે અત્યારે આપણે સાથે જ લઈએ છીએ. એટલે મોક્ષ શાસ્ત્રની અંદર જે વાત કરવામાં આવી છે એમાં દ્રવ્યાર્થિક નય અને પર્યાર્થિક નયને જે કહ્યા છે એ જુદી રીતે કહ્યા છે, અને એમાં નયની જે વાત કરવામાં આવી છે એમાં એ રીતે કહેવામાં આવ્યું છે કે દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક નય તેમાં જે દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુમાં દ્રવ્યનો મુખ્યપણે અનુભવ કરાવે તે દ્રવ્ય નહીં, દ્રવ્યાર્થિક નહીં, અને પર્યાયનો મુખ્યપણે અનુભવ કરાવે તે પર્યાર્થિક નહીં. દ્રવ્યની વાત કરે દ્રવ્યને જણાવે તે દ્રવ્યાર્થિક નહીં છે, અને પર્યાયને જણાવે તે પર્યાર્થિક નહીં, એ રીતે લઈ એને વાત કરી છે. અને પછી અહીંયા એમ કરવા કહેવામાં આવ્યું છે કે દ્રવ્યાર્થિક નહીં કહેતા તેનો વિષય ગુણ અને પર્યાયાર્થિક નહીં કહેતા તેનો વિષય પર્યાય તથા એ બંને ભેગું થઈ અને પ્રમાણ તે દ્રવ્ય આ રીતે ગણીને એને દ્રવ્યાર્થિકને વાપર્યો નથી. પણ એને એ બીજી રીતે કહ્યું છે કે દ્રવ્યાર્થિક નહીં જે કહેવામાં આવ્યો છે એ અહીંયા દ્રવ્યને મુખ્ય કરીને કહેવામાં આવ્યો છે, એટલે એમાં શાસ્ત્રમાં ઘણી જગ્યાએ દ્રવ્યાર્થિક નહીં અને પર્યાર્થિક નહીં એમ બે શબ્દ વાપર્યા છે, પણ એમાં ગુણાર્થિક નહીં એમ ક્યાંય વાપરવામાં આવ્યું નથી, ગુણ છે છતાં પણ. અને એ માટે થઈને એનું એ કારણ આપ્યું છે કે દ્રવ્યાર્થિક નહીંની અંદર એને નથી લીધો, પણ એ પર્યાર્થિક નહીંની અંદર લેવામાં આવ્યો છે, એટલે કે ભેદ કરીને લેવામાં આવ્યો છે. હવે એ વાત જ્યારે આપણે શાસ્ત્રના અર્થ કરતા હોય ત્યારે આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. હવે દ્રવ્યાર્થિક નહીંને અહીંયા જે તત્વાર સૂત્રમાં જે લેવામાં આવ્યો છે એમાં એ દ્રવ્યાર્થિક નહીંને જ શુદ્ધ નહીં પણ કહેવામાં આવ્યો છે, એને નિશ્ચય નહીં પણ કહેવામાં આવ્યો છે, સત્યાર્થ કહેવામાં આવ્યો છે, પરમાર્થ પણ કહેવામાં આવ્યો છે, એ જ ભૂતાર્થ છે, એ જ સ્વાલંબી છે, એ જ સ્વને આશ્રિત છે, સ્વતંત્ર છે, સ્વાભાવિક છે, ત્રણેય કાળ રહેવાવાળો છે, ધ્રુવ છે, અભેદ છે અને સ્વલક્ષી છે. એટલે દ્રવ્યાર્થિક નહીં જે છે એ જ નિશ્ચય નહીં છે. અહીંયા આપણે તો જે રીતે લીધું તે રીતે નિશ્ચય નહીંના બે ભાગ પાડ્યા, એમાં એક દ્રવ્યાર્થિક ને પર્યાર્થિક. પણ શાસ્ત્રના અર્થ કરીએ છીએ અને જ્યારે સમજીએ છીએ ત્યારે દ્રવ્યાર્થિક નહીં એટલે એવો નહીં છે કે જે શુદ્ધ છે, જે સત્ય છે, પરમ અર્થે છે એટલે પરમાર્થ છે, ભૂતાર્થ છે એટલે પહેલેથી જ છે, સ્વને લક્ષે છે, સ્વને આશ્રય છે, સ્વાલંબી છે, સ્વતંત્ર છે, સ્વાભાવિક છે, ત્રણેય કાળ રહેવાવાળો છે, ધ્રુવ છે, અભેદ છે. આ બધું દ્રવ્યાર્થિક નહીંની અંદર લેવામાં આવે છે. જ્યારે પર્યાર્થિક નહીંની અંદર એનાથી વિરુદ્ધ એમાં બધું વ્યવહાર લેવામાં આવે છે. હવે આપણે વાત કરતા હતા કે નિશ્ચય નહીંના ભેદ અને એમાં વ્યવહાર ક્યાંથી આવ્યો, પ્રશ્ન એ થઈ જાય, એટલે ગૂંચવાળો લોકોને આ જ થાય છે. પણ અહીંયા અપેક્ષા જુદી છે કે જ્યારે તમે શાસ્ત્રના અર્થ કરો છો અને અધ્યાત્મ અપેક્ષા છે ત્યારે ત્યાં વ્યવહાર નહીં અને નિશ્ચય નહીં બેની મૂળ વાત છે. એટલે જ્યાં જ્યાં એ નિશ્ચય નહીં છે ત્યાં ત્યાં એ સત્ય સમજવું, ત્યાં ત્યાં એને પરમાર્થ લેવો, ત્યાં ત્યાં એને ભૂતાર્થ લેવો, એ જ ધ્રુવ ત્રિકાળ એ બધું એ જ લેવું, એ જ દ્રવ્યાર્થિક લેવો. અને જ્યાં વ્યવહાર હોય ત્યાં એ અશુદ્ધ હોય, અસત્ય હોય, એ પાછળથી થયેલો હોય એટલે અભૂતાર્થ હોય, અપરમાર્થ હોય, પરને આશ્રય હોય, એ નિમિત્તને આધીન હોય, સ્વને આધીન ન હોય પણ નિમિત્તને આધીન હોય એટલે એમાં નિમિત્તની અપેક્ષા હોય, એ ધ્રુવ કાયમ રહેવાવાળો ત્રિકાળી એવો ન હોય પણ ક્ષણિક હોય, એ અભેદ ન હોય પણ એમાં ભેદ હોય, કોઈ પરના લક્ષ્ય કહેવામાં આવેલ વાત હોય, એ બધાને પર્યાર્થિક નહીં અથવા તો વ્યવહાર નહીં કહેવામાં આવ્યો છે. શાસ્ત્રના અર્થ કરવા બેસીએ ત્યારે આ અપેક્ષા જ રાખવી અને એ જ રીતે નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં એનું સ્વરૂપ સમજવું, આ મહત્વની વાત. એટલે અહીંયા જે વાત લેવામાં આવી માત્ર બે જ નહીં કરીને વાત લેવામાં આવી કે દ્રવ્યાર્થિક નહીં અને પર્યાર્થિક નહીં કહો અથવા તો નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં કહો. આ શાસ્ત્રના અર્થ કરીએ ત્યારે આ વાત છે અને આ જ વસ્તુને આધ્યાત્મિક અપેક્ષાએ પણ એ જ રીતે લેવી, નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં એ જ પ્રમાણે લેવી. દ્રવ્યાર્થિક નહીં કહો કે નિશ્ચય નહીં કહો, પર્યાર્થિક નહીં કહો કે વ્યવહાર નહીં કહો. એટલે આ વાત જે છે તે શાસ્ત્રના અર્થ કરવા માટે અને આધ્યાત્મિક અપેક્ષાએ આ જ રીતે અર્થ કરવા. આપણે અહીંયા આગમમાં જે રીતે ભણવા માટે જે રીતે કરી રહ્યા છીએ એ જુદી જુદી વસ્તુને સમજવા માટે જે કરી રહ્યા છીએ એમાં આપણને અહીંયા નિશ્ચય નહીં કોને કહે છે એમ કરીને વાત કરી અને એ નિશ્ચય નહીંના જે ભેદ પડ્યા એની અંદર દ્રવ્યાર્થિક ને પર્યાર્થિક બંને મૂકી દીધા છે. અહીંયા આગમની અપેક્ષા જે લીધી એની અંદર નિશ્ચય નહીંની અંદર જ દ્રવ્યાર્થિક ને પર્યાર્થિક બંને મૂકી દીધા છે. જ્યારે આપણે શાસ્ત્રના અર્થ કરવા માટે થઈ અને જે રીતે લઈએ છીએ એમાં તો પર્યાર્થિક નહીં છે એ આખો વ્યવહારને માં લીધો છે. એટલે આ ગૂંચવાડો ન કરવો. જે આગમના પ્રમાણે જે છે એ માત્ર આગમ પ્રમાણે એને સમજવા માટે લેવા, પણ જ્યારે શાસ્ત્રના અર્થ કરીએ છીએ અને સાધક દશામાં છીએ ત્યારે આત્માને લક્ષે જે જે કંઈ કરીએ છીએ, જે જે સમજીએ છીએ, ત્યારે નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં, અથવા તો નિશ્ચય નહીં એટલે દ્રવ્યાર્થિક નહીં અને વ્યવહાર નહીં એટલે પર્યાર્થિક નહીં, એમ જ લેવું. બરાબર છે. હવે અહીંયા તો આપણે ઇન્યુમરેટ કરીએ અને સહેજ સમજવાનું રહે છે, આગામની અપેક્ષા એ તો બહુ વિશેષતા નથી. અહીંયા એને અહીંયા જે નિશ્ચય નહીંના ભેદમાં દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક બે કયા, પછી દ્રવ્યાર્થિકના ત્રણ ભાગ અહીંયા કયા છે, તો દ્રવ્યાર્થિકના ત્રણ ભાગ શું છે? દ્રવ્યાર્થિકના ત્રણ ભાગ અહીંયા કહેવામાં આવ્યા છે. એમાં એક છે નિગમ નય, બીજો સંગ્રહ નય, અને એમાં ત્રીજો પાછો વ્યવહાર કયો છે. એટલે મૂળ મુખ્ય તો બે, નિગમ નય અને સંગ્રહ નય. તો નિગમ નય એટલે શું? દ્રવ્યાર્થિક નયના ભેદ, એમાં નિગમ નય, સંગ્રહ નય અને વ્યવહાર નય એમ. એટલે વ્યવહાર નયને પાછો અહીંયા દ્રવ્યાર્થિકમાં લીધો છે. અહીંયા આગમમાં જરા જુદી રીત લેવામાં આવી છે, પણ એ ક્લાસિફિકેશન માટે બરાબર છે. તો નિગમ નય એટલે શું? સામાન્ય આપણને ખ્યાલ હોવો જોઈએ નિગમ નય કોને કહેવામાં આવે. તો નિગમ નય એવો નય છે કે એ ભૂતકાળમાં જે પર્યાય થઈ ગઈ છે, અથવા તો ભવિષ્યકાળમાં જે પર્યાય થવાની છે, અથવા તો વર્તમાન કાળની અંદર જે પર્યાય હજી થઈ રહી છે, પૂર્ણ નથી થઈ, છતાં પણ એને વર્તમાનવત એનો સંકલ્પ કરે, એને વર્તમાનવત જણાવે, એ નિગમ નય છે. એને નિગમ નય કહેવામાં આવે છે. ભૂત નિગમ નય, ભવિષ્ય નિગમ નય અને વર્તમાન નિગમ નય. એટલે જેમાં હજી થયું નથી અથવા તો થઈ ગયું છે પૂરેપૂરું ને વર્તમાનમાં એ રીતે નથી, એનો સંકલ્પ જે છે એને જણાવનારને નિગમ નય કહે છે. અને એવા નિગમ નયના ત્રણ ભેદ છે, ભૂત નિગમ નય, ભાવિ નિગમ નય અને વર્તમાન નિગમ નય. ભૂત નિગમ નય એટલે જેમ કે આપણે એમ કહીએ કે આજે દિવાળીના દિવસે જે ભગવાન મહાવીર મોક્ષે ગયા, હવે આજના દિવાળીના દિવસે નથી ગયા, એ પહેલા જે દિવાળીનો દિવસ હતો ત્યારે ગયા, પણ છતાં પણ આપણે એમ કહીએ ભૂતકાળની વાત જે છે એને આજે વર્તમાન વત એ રીતે કહીએ છીએ, તો એ ભૂત નિગમ નય કહેવામાં આવ્યો. જેમ કે ગૌતમ સ્વામી છે એને ગણધર કહેવા, એ ભૂત નિગમ નયથી કહેવામાં આવ્યું કહેવાય. અત્યારે વર્તમાનમાં તો એ સિદ્ધ છે, ગૌતમ સ્વામી અત્યારે કઈ ગણધર નથી, તો પણ આપણે એમ કહીએ કે ગૌતમ ગણધર એમ કહેવામાં આવે છે, એ ભૂત નિગમ નયથી સાચું, પણ ખરેખર તો એ એમ નથી, એ તો સિદ્ધ થઈ ગયા છે, તો એ ભૂત નિગમ નય થયો. એવી રીતે ભાવિ નિગમ નય કે જે અત્યારે છે નહીં એને એને એ રીતે કહેવામાં આવે, તો એને શું કહેવાય? ભાવિ નિગમ નય. અરિયંત ભગવાન, કેવળી ભગવાનને સિદ્ધ કહીએ તો એ હજી સિદ્ધ થયા નથી, તો પણ એને સિદ્ધ કહેવાય આપણે, તો એ ભાવિ નિગમ નયથી કહેવાય. સિમંદર પ્રભુ છે, તીર્થંકર ભગવાન, અરિયંત ભગવાન છે, છતાં પણ એ સિદ્ધ થવાના છે, તો એ અપેક્ષાએ એમને સિદ્ધ કહેવાય, એ ભાવિ નિગમ નયથી કહેવામાં આવે. અથવા તો આપણે શ્રેણિક મહારાજાને આપણે અત્યારે છે નહીં, છતાં પણ શ્રેણિક મહારાજા તરીકે જો કહીએ તો ભૂત નિગમ નહીં થાય, અને એમને તીર્થંકર કહીએ કે આવતી ચોવીસીના તીર્થંકર છે, એ એમને તીર્થંકર કહીએ તો એ ભાવિ નિગમ નહીં થયું. અત્યારે વર્તમાન પ્રમાણે જો કહીએ તો એ ક્યાં છે? તો એ તો નરકમાં છે, એ તો નારકી છે, પણ એમને ભાવિ નિગમ નહીં તરીકે એમને તીર્થંકર કહીએ, અને ભૂત નિગમ નહીં તરીકે આપણે એમને મહારાજા કહીએ. એટલે એ ભૂત અને ભાવિ બંનેને તરીકે આપણે શ્રેણિક મહારાજાનું ઉદાહરણ યાદ રાખીએ તો આપણને તરત ખ્યાલમાં આવી જશે. હવે એમાં વર્તમાન નિગમ નયમાં શું છે કે કાર્ય હજી પૂરું ન થયું હોય, થોડેક અંશે થયું હોય, અને છતાંય આપણે કહી દઈએ તો એને વર્તમાન નિગમ નય તરીકે લેવામાં આવે છે. સામાન્ય વ્યવહારમાં ઉદાહરણ હોય છે કે આપણે વસ્તુ કરવા મૂકી, દાખલા તરીકે ભાત પકવવા મૂક્યા છે, અને તો કે આ ભાત થઈ ગયા, હજી ભાત પૂરા થઈને થયા નથી, રંધાઈ રહ્યા છે, છતાંય આપણે થઈ ગયા હોય છે, તો એની ઉપર એને આપણે એવો આરોપ કરી દઈએ છીએ કે આ ભાત થઈ ગયા. હવે મકાન બનતું હોય અને હજી થોડું ઘણું કામ બાકી હોય, છતાંય કે આ મારું મકાન બની ગયું, આપણે એમ કહીએ કે આ મારું મકાન છે, મકાન હજી નથી બનેલું, તો પણ એમ કહીએ તો એ પણ વર્તમાન નિગમ નય પ્રમાણે છે, હજી પૂર્ણતા પ્રાપ્ત ન થઈ હોય તેમ છતાં પણ એ રીતે આપણે લઈએ છીએ, વર્તમાન નિગમ નયથી કહેવામાં આવે. કેમ કે હવે થવાનું જ છે, આરંભ થઈ ચૂક્યો છે અને પૂર્ણતા થવાની જ છે, એટલે એને એ રીતે કહેવામાં આવે. એટલે વર્તમાન નિગમ નયની અંદર હજી આમ જોવા જઈએ તો થોડોક અંશ ભવિષ્યનો બાકી રહ્યો હોય. તો આ જે છે તે નિગમ નયની વાત થઈ. આપણે આ દ્રવ્યાર્થિક નયના ભેદ લઈ રહ્યા છીએ, એની અંદર ત્રણ ભાગ, નિગમ નય, સંગ્રહ નય અને વ્યવહાર નય, એમાં આપણે નૈગમ નય અને સંગ્રહ નય ને બે ને ખાસ સમજવાના છે. આ નૈગમ નય ના ત્રણ ભાગ આપણે કહેવાય, ભૂત, ભાવિ ને વર્તમાન. એટલે આ તો સહેલું છે, બરાબર છે. હવે સંગ્રહ નય, તો સંગ્રહ નય કોને કહે છે કે સંગ્રહ નયમાં એ નય જે એવો છે કે એમાં એ જાતિનો વિરોધ નહીં કરી અને સમસ્ત પદાર્થોને, એટલે બધા જ પદાર્થોને એક પ્રાણથી ગ્રહણ કરે એને એ સંગ્રહ નય કહેવામાં આવે. પોતાની જાતિનો વિરોધ નહીં કરીને સમસ્ત પદાર્થને એક પણાથી ગ્રહણ કરે તેને સંગ્રહ નય કહેવામાં આવે છે. એટલે કે દ્રવ્ય કોઈ પણ કહીએ તો પછી એમાં એ પોતે એ છે, જુદું છે, છતાં પણ એનો વિરોધ નહીં કરતા એ દ્રવ્ય, એટલે સમગ્ર પણાથી દ્રવ્ય આવી જાય. કે જો ભાતના દાણા લઈએ તો પછી બધા દાણા દાણે દાણો એમાં આવી જાય છે. અહીંયા બીજા ઉદાહરણ આપે છે કે સત છે, તો એ સત લઈએ એટલે એમાં પછી એકને અપેક્ષા નહીં, એ બધું જે સત છે તે સત, જે જેનું અસ્તિત્વ છે તે બધું સત છે. તો એ સંગ્રહ નય તરીકે લેવામાં આવ્યું. એટલે ભેગું એક સંગ્રહ તરીકે જે જાણવામાં આવે છે એ પોતે પોતાનું એક જે છે એને નહીં લેતા, એ સંગ્રહ તરીકે જ્યારે લેવામાં આવે ત્યારે એ સંગ્રહ નય થાય છે. એટલે એ રીતે નૈગમ નય અને સંગ્રહ નય. અને ત્રીજો ભાગ એમાં વ્યવહાર નય મૂક્યો છે, પણ આપણને નિશ્ચય નય અને વ્યવહાર નય શરૂઆતમાં જુદા પાડ્યા હતા, હવે એ રીતે અહીંયા જે જુદા પાડ્યા હતા એને આપણે શાસ્ત્રની રીતે લેવા, એટલે અહીંયા આગમમાં આપણે વ્યવહાર નયને અત્યારે અહીંયા લેતા નથી, પછી આપણે એને સમજીએ છીએ. તો કેમ કે અહીંયા જે વ્યવહાર લેવામાં આવ્યો છે એની પાછળનું એક કારણ છે. અહીંયા વ્યવહાર એટલા માટે લેવામાં આવ્યો છે કે સંગ્રહ નય લીધો છે, એટલે સંગ્રહની સાથે સંગ્રહમાં પછી એને ભેદરૂપે ગ્રહણ કરવામાં આવે એટલે વ્યવહારની વાત કરવી પડે. એટલે ખરેખર તો આ અહીંયા જે વ્યવહાર નય લેવામાં આવ્યો છે એ સંગ્રહ નય અને વિશેષતાથી દર્શાવવા માટે જ લેવામાં આવ્યો છે. જે નય સંગ્રહ નયથી ગ્રહણ કરેલા પદાર્થો જે છે એનો ભેદ કરે એને વ્યવહાર નય તરીકે લીધો છે. જેમ કે આપણે અહીંયા સંગ્રહ નયમાં સત લીધું, પછી સત તો કેટલી રીતે હોય, તો કે સત બે પ્રકારે હોય એમ, કે દ્રવ્ય અને ગુણ. હવે દ્રવ્ય લીધું હોય આપણે તો દ્રવ્ય તો એક કોમન તરીકે લીધું આપણે જેમાં, એટલે સંગ્રહ નયમાં લીધું. પણ હવે એના ભેદ કરીએ તો કે છ પ્રકારના દ્રવ્ય થાય, છ પ્રકારે દ્રવ્ય થયા, દ્રવ્યના ભેદ છ, તો એ ભેદ થયો. એટલે એ ભેદ અહીંયા દર્શાવવો છે એટલે અહીંયા એ વ્યવહાર નય લેવામાં આવ્યો છે. એટલે આ આગમ પદ્ધતિની અંદર જે ખરેખર નિશ્ચય નય ની અંદર દ્રવ્યાર્થિક નય અને દ્રવ્યાર્થિક નયની અંદર નૈગમ નય, સંગ્રહ નય અને વ્યવહાર નય, એ રીતે વ્યવહાર નય લીધો છે. હવે આપણે અહીંયા મુખ્ય વાત જે હતી તે પર્યાર્થિક નય, નિશ્ચય નયના બે ભેદમાં એ દ્રવ્યાર્થિક નયની વાત કરી, હવે એ રીતે પર્યાર્થિક નયની વાત કરવાની છે. તો પર્યાર્થિક નયના કેટલા ભેદ આગમ અપેક્ષા એ વાત ચાલે છે. તો પર્યાર્થિક નય જે છે એના ચાર ભેદ કયા છે, આ ભેદ યાદ રહે તો ઠીક છે, પણ સમજવા માટે બરાબર છે, એમાં થોડીક વ્યાકરણની અપેક્ષા પણ આવી જાય છે. એ ચાર ભેદમાં પહેલું છે ઋજુસૂત્ર નય, બીજું છે શબ્દ નય, ત્રીજું છે સમભિરૂઢ નય અને ચોથું છે એવમ ભૂત નય. ઋજુસૂત્ર નય એટલે શું, કે ભૂતકાળને ભવિષ્યકાળની અપેક્ષા નહીં રાખવાની અને માત્ર વર્તમાનકાળને સંબંધી જે વાત હોય એ ઋજુસૂત્ર નય કરે, એને વિષય કરે. વર્તમાનકાળની પર્યાય જે છે, વર્તમાનમાં જે પર્યાય છે એને જે વિષય કરે એ ઋજુસૂત્ર નય કહેવામાં આવે. એટલે ભૂતકાળને ભવિષ્યકાળ સંબંધીની પર્યાયની અપેક્ષા રાખ્યા વિના વર્તમાનકાળની જે પર્યાય છે એને જે વિષય કરે એ ઋજુસૂત્ર નય કહેવામાં આવે, એ ઋજુસૂત્ર નય કહેવામાં આવે. પર્યાર્થિક નયની વાત ચાલે છે એટલે પર્યાયને મુખ્ય કરીને વાત કરે ને, અહીંયા બધું જે આવશે ચારે ચાર નય છે પર્યાર્થિક નયના ભેદ છે. પર્યાર્થિક નય તો પર્યાયને મુખ્ય કરીને વાત કરે એટલે બધું પર્યાયને મુખ્ય કરીને વાત અહીંયા તો કરવાની છે, દ્રવ્યને મુખ્ય કરીને વાત અહીંયા નથી, અહીંયા પર્યાયને. તો પર્યાય કઈ પર્યાય લેવાની, તો વર્તમાન પર્યાય, હું મનુષ્ય છું એ વર્તમાન પર્યાય થઈ, એમાં ભૂતકાળ અને ભવિષ્યકાળને સંબંધીની વાતને એની અપેક્ષા કોઈ રાખીએ નહીં તો એ શું કહેવાય, તો એ ઋજુસૂત્ર નય કહેવાય. પર્યાર્થિક નય છે આ જે આખો નય છે તે પર્યાયને મુખ્ય કરીને વાત કરી છે, દ્રવ્યને મુખ્ય કરીને વાત નથી કરી. દ્રવ્યને મુખ્ય કરીને તો હું શું છું, હું આત્મા છું, અને અહીંયા તો પર્યાયને મુખ્ય કરીને વાત કરી છે તો અત્યારે વર્તમાન પર્યાય મારી મનુષ્યની પર્યાય છે એટલે એ, અને વર્તમાનને જ લઈને વાત કરીએ છીએ એમાં ભૂતકાળ અને ભવિષ્યકાળની વાત નથી કરવી, તો પછી એની અંદર એ રીતે જ લેવામાં આવે કે હું મનુષ્ય છું. શબ્દ નય બીજો છે એકમાં, ઋજુ સૂત્ર નય પછી શબ્દ નય છે. શબ્દ નયની અંદર શું છે કે એમાં જે આપણે ગ્રામર પ્રમાણે વિજ્ઞાન વ્યાકરણ પ્રમાણે જે વાત કરીએ છીએ એમાં કે લિંગ વચન પછી કારક એ બધાને લઈને જે વાત કરતા હોઈએ છીએ તો એને ગણકાર્યા વિના, એને ગણ્યા વિના એટલે કે લિંગ સ્ત્રીલિંગ પુરુષલિંગ કે નપુસંક લિંગ એને નહીં ગણવું, અથવા વચન એટલે કે બહુવચન એક વચન એવું ગણવું નહીં, અથવા તો કારક કરતા કર્મ આદિના એ કારક જે છે છ વિભક્તિઓ છે તે એ બધા અને એ બાજુ પર મૂકી દઈને એને ગણ્યા વિના એ જેથી જે રીતે એ જ્ઞાન કરવામાં આવે એવા અંશને એ શબ્દ નય કહે છે. એ માત્ર એ શબ્દ છે. જેમ અહીંયા જે ઉદાહરણ આપ્યું છે અહીંયા તો કે દાર ભાર્યા કલત્ર એ ત્રણ શબ્દ છે. હવે દાર શબ્દ છે એ પુરલિંગ છે, ભાર્યા છે એ સ્ત્રીલિંગ છે, કલત્ર છે એ નપુસંકલિંગ છે, એ ત્રણ એ શબ્દોમાં. પણ છતાં એ તમે લિંગને એક બાજુ મૂકી દો, લિંગનો વિચાર ન કરો તો એનો અર્થ જે છે તે ત્રણેય લિંગ એ સ્ત્રી પદાર્થના વાચક છે. એ ત્રણે ત્રણ છે એ શેનું જ્ઞાન કરાવનારા છે, સ્ત્રી સ્ત્રીને જણાવનારા શબ્દો છે, બરાબર છે. એટલે અહીંયા એ અહીંયા લિંગને એક બાજુ પર મૂકી દીધું, એ જ રીતે વચન બહુવચન કે એક વચન એને બાજુ પર મૂકી દીધું, એ રીતે કારકને બાજુ પર મૂકી દો એટલે એને ગણકારોને, એટલે અહીંયા વ્યાખ્યામાં એ રીતે આપ્યું છે કે જે નય લિંગ વચન કારક વગેરેના વ્યભિચારને દૂર કરે તેને શબ્દ કહે છે, શબ્દ નય કહે છે. આ જાણવા માટે છે, જેટલું યાદ રહે એટલું સાચું, ન યાદ રહે તો માત્ર એટલું યાદ રાખવાનું કે શબ્દ દ્વારા જાણવામાં આવે અને એને એની પછી બીજી બધી ઝીણી ઝીણી વિશેષતાઓને ગણકારવામાં ના આવે તો એ શબ્દ નય છે. આટલું યાદ રહેશે તો પણ ચાલશે. હવે એના પછી છે સમભી રૂઢનય. સમભી રૂઢના એટલે રૂઢી, રૂઢી શબ્દ યાદ રહેશે તમને બધાને કે રૂઢિથી જે અર્થ થતો હોય એ રૂઢિગત અર્થને ગ્રહણ કરવામાં આવે. કોઈ પણ શબ્દ હોય એના જ્યારે જુદા જુદા અર્થ થતા હોય ત્યારેથી એ રૂઢિગત અર્થ જે પ્રચલિત લોકોમાં જે છે એને આપણે રૂઢિ કહીએ છીએ, તો એવા રૂઢિગત અર્થને જો ગ્રહણ કરતો જે નય છે એ નયને સમભી રૂઢનય કહેવામાં આવે, સમભી રૂઢનય કહેવામાં આવે. દાખલા તરીકે અહીંયા ગો શબ્દ છે તો ગો એટલે એના અર્થ જે જુદા જુદા થાય છે, વાણી પૃથ્વી ગમન વગેરે થાય છે એમાંથી, અને ગાય એમાં ગાય છે ગોનો પ્રચલિત અર્થ છે, રૂઢિગત અર્થ છે, તો ગાય અર્થને ગ્રહણ કરવો એ રૂઢિ સમભી રૂઢનય થી એ ગ્રહણ કર્યું એમ કહેવામાં આવે. એટલે શબ્દ નય અને સમભી રૂઢનય ઋજુ સૂત્ર નયની અંદર આપણે સૌથી પહેલા એ વાત લીધી કે એ વર્તમાન પર્યાય જે છે એને ગણે અને ભવિષ્ય અને ભૂતકાળની પર્યાયની અપેક્ષા ન રાખે એને ઋજુ સૂત્ર કહ્યું. એટલે આ પ્રકારે ત્રણ થયા અને ચોથો છે એવમ ભૂત નય. હવે એવમ ભૂત નયની અંદર કઈ પર્યાય લીધી છે કે એવમ ભૂત નયની અંદર ક્રિયાને લીધી છે, વર્તમાન ક્રિયા ચાલુ છે એ વર્તમાન ક્રિયા એ કરી રહ્યો છે એ નયને લઈને વાત કરી છે. એટલે કે જેમ કે એ વર્તમાન ક્રિયા કરે છે ત્યારે જ એને એ કહેવો, પૂજા કરતી વખતે એને પૂજારી કહેવો એને એવમ ભૂત નય કહેવામાં આવે. પૂજા કરે છે ત્યારે જ એને પૂજારી કહેવો, કપડાં ધોતો હોય ત્યારે જ એને ધોબી કહેવો, કપડાં ધોતો હોય ત્યારે જ એને ધોબી કહેવો એને એવમ ભૂત નય કહેવો. આ પર્યાર્થિક નયના ભેદ છે. એટલે પર્યાયની વાત છે તો એની પર્યાય એની પૂજારીની પર્યાય છે, પણ એ પાછી પૂજારીની પર્યાય છે તો ક્યારે, તો કે ખરેખર એ પૂજા કરે છે ત્યારે. એની એની ધોબીની પર્યાય છે તો ક્યારે ધોબી કહેવાય, કે જ્યારે ખરેખર એ કપડાં ધોતો હોય ત્યારે જ. એ ડોક્ટરની પર્યાય છે એની તો ક્યારે એ ડોક્ટરની પર્યાયમાં કહેવાય, કે ખરેખર એ પેશન્ટની સાથે હોય ત્યારે જ એને ડોક્ટર કહેવો. એ બસનો ડ્રાઈવર છે તો ક્યારે, કે જ્યારે એ બસ ચલાવતો હોય ત્યારે જ એને કહેવો. એટલે આ પર્યાય જે છે એ પર્યાર્થિક નયમાં જે જે પર્યાયો કહેવામાં આવી છે એ પર્યાય પ્રમાણે એ ક્રિયા કરતો હોય ત્યારે જ જો એને એમ કહેવામાં આવે તો એ એવમ ભૂત નયથી કહેવામાં આવ્યું, એ એવમ ભૂત નય છે. એટલે આ પ્રમાણે પર્યાર્થિક નયના ચાર ભેદ લીધા આપણે, ઋજુસૂત્ર નય, શબ્દ નય, સમભીરૂઢ નય અને એવમ ભૂત નય. પહેલા આપણે દ્રવ્યાર્થિક નયના ત્રણ ભેદ લીધા, એમાં નૈગમ નય, સંગ્રહ નય, વ્યવહાર, અને નૈગમ ન્યાયની અંદર આપણે ભૂત, ભાવિ અને વર્તમાન સમજ્યા, અને સંગ્રહમાં એક દ્રવ્ય સાથે જ લઈને સમજ્યા કે એક જ દ્રવ્ય લીધું, અને પછી એના ભાગ પાડવા માટે વ્યવહારમાં આપણે જુદા જુદા ભેદ કર્યા. એટલે એ રીતે આપણે દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક નયને સમજ્યા. એટલે આ અહીંયા જે વાત આવી આટલી, એ વાત અહીંયા આગમ અપેક્ષાએ આવી. હવે વ્યવહારને આપણે બાકી રાખ્યો છે, જે નિશ્ચય નયને વ્યવહારને પહેલા જે બે ભેદ પાડ્યા હતા એ પ્રમાણે વ્યવહાર નયને આપણે લઈએ, અને એ જ વ્યવહાર નય જે છે એ આધ્યાત્મિક અપેક્ષાએ પણ આપણે એમ જ લઈએ છીએ. પણ હવે તમને એમ લાગશે કે પેલા પર્યાર્થિક નયના ભેદ છે એ તો બધા વ્યવહારમાં ચાલ્યા જાય છે, તો બરાબર છે, એમ જ છે, એ એમ જ છે. જો આધ્યાત્મિક અપેક્ષાએ જોવા જઈએ તો એ બધું જે છે પર્યાર્થિક નય છે એ આખો વ્યવહારમાં જ આવી જાય છે, વ્યવહાર નય જ છે આધ્યાત્મિક અપેક્ષાએ, બરાબર છે. પણ એને સમજવા માટે આપણે આગમની અપેક્ષાએ સમજ્યા. હવે અહીંયા વ્યવહાર નયના ભેદ છે, એ વ્યવહાર નયના ભેદ કેટલા છે? તો કે બે ભેદ, સદ્ભૂત વ્યવહાર નય અને અસદભૂત વ્યવહાર નય, બે ભેદ. વ્યવહાર નય છે એના બે ભેદ, એક સદ્ભૂત વ્યવહાર નય અને બીજો અસદભૂત વ્યવહાર નય. આને જરાક સારી રીતે સમજી લેવા જોઈએ, કેમ કે આપણે શાસ્ત્ર સમજીએ છીએ ત્યારે પણ આ ચાલે છે. તો સદ્ભૂત વ્યવહાર નય એટલે શું? તો સદ્ભૂત વ્યવહાર નય જે છે એ એક એક પદાર્થ છે એની એને ગુણ ગુણીના ભેદ રૂપે ગ્રહણ કરે છે એને સદ્ભૂત વ્યવહાર નય કહેવામાં આવે છે. પદાર્થ જે છે અને એમાં ગુણ છે એટલે એનો અર્થ શું થયો કે એ એમાં છે અને કહેવું છે. પદાર્થ છે તો દરેક પદાર્થની અંદર એના પોતાના ગુણ છે, એમાં બીજી વસ્તુ નથી કહેવી. એટલે જે છે એની જો વાત કરવી છે તો આપણે શું કહીએ? સદ્ભૂત. એટલે અંદર છે અને કહેવું છે તો સદ્ભૂત કહેવું, અને નથી અને કહેવામાં આવે તો શું કહેવાય? અસદ્ભૂત. એટલે છે, ગુણ તો છે એની અંદર, બરાબર છે, પદાર્થ છે અને એની અંદર ગુણ છે એટલે એને ભેદરૂપ કહીએ છીએ, એટલે એ વ્યવહાર નય તો થાય છે, પણ એમાં છે અને કહેવું છે એટલે એ સદ્ભૂત થયો, એટલે એ સદ્ભૂત થયો. પણ ન હોય અને જો કહેવામાં આવે તો એ અસદ્ભૂત થાય. હવે આવો સદ્ભૂત વ્યવહાર નય છે એની અંદર પણ સૂક્ષ્મતાથી બે ભેદ કરવામાં આવ્યા છે, કે એમાં ખરેખર હોય અને બીજું એક કે જેમાં એની ઉપર કોઈક પ્રકારની ઉપાધિ લાવવામાં આવી હોય, નિમિત્તની કોઈ પણ પ્રકારની જો ઉપાધિ સાથે લાવવામાં આવી હોય, એમાં કોઈ ઉપચાર કરવામાં આવ્યો હોય તો, એટલે ઉપચારથી કરવા કે કહેવામાં આવ્યું હોય તો સદ્ભૂત ઉપચરિત વ્યવહાર નહીં કહેવાય, અને ઉપચાર વિના જો એ સદ્ભૂત વ્યવહાર નહીં કહેવામાં આવ્યો હોય તો અનઉપચરિત સદ્ભૂત વ્યવહાર નહીં કહેવાય. અનઉપચરિત સદ્ભૂત વ્યવહાર નહીં કહો કે સદ્ભૂત વ્યવહાર નય કહો, એનો અર્થ તો એક જ થાય, એમાં ઉપચાર નથી તો એ સદ્ભૂત વ્યવહાર નય જ છે. પછી એ અનૌપચારિક કહો કે ન કહો, એમાં અનૌપચારિક અંદર તો એ રીતે તો આવી જ જાય છે. પણ જેમાં ઉપચાર કરવામાં આવ્યો હોય સાથે તો એને તો આપણે જણાવવો પડે કે આ ઉપચરિત સદ્ભૂત વ્યવહાર નય છે. સદ્ભૂત વ્યવહાર નય ખરો, પણ એમાં કોઈક ઉપચાર કરવામાં આવ્યો છે. તો એવો ઉપચરિત સદ્ભૂત વ્યવહાર નય કોને કહેવામાં આવે છે? કે ઉપાધિ સહિત ગુણ ગુણીને ભેદરૂપે ગ્રહણ કરે તેને ઉપચરિત સદ્ભૂત વ્યવહાર નહીં કહેવામાં આવે છે. હવે એમાં ઉદાહરણ તરીકે જે લીધું છે અહીંયા, તો કે મતિ જ્ઞાન આદિ ગુણ એને લીધા છે. મતિ જ્ઞાન આદિ ગુણ જે છે એને ઉપચરિત સદ્ભૂત વ્યવહાર નય તરીકે લીધું છે. ગુણ અને ગુણી એનો ભેદ કર્યો એટલે વ્યવહાર નય થયો છે, અને જ્ઞાન છે એ આત્માનો ગુણ છે, બરાબર, એટલે સદ્ભૂત છે, નથી એમ નહીં છે. પણ હવે મતિ એ જે છે એ મતિ જ્ઞાન એટલે એમાં શેની ઉપાધિ આવે છે? તો કે મતિ જ્ઞાન જે છે એ ઇન્દ્રિયો દ્વારા થાય છે, એટલે એ એક ઉપાધિ આવી. ખરેખર જ્ઞાન ગુણ જે છે તે આત્માનો છે, અને એને વળી ઉપાધિ શેની? એટલે એ ઉપાધિ એની અંદર લીધી એટલે એ ઉપચરિત સદ્ભૂત વ્યવહાર નય થઈ ગયો, એટલે એ ઉપચરિત સદ્ભૂત વ્યવહાર નય થાય છે. એટલે કે જે નય કર્મ ઉપાધિ સહિત, કર્મની ઉપાધિ સહિત અખંડ દ્રવ્યમાં અશુદ્ધ ગુણ અથવા અશુદ્ધ ગુણી તથા અશુદ્ધ પર્યાય અને અશુદ્ધ પર્યાયોની ભેદરૂપ કલ્પના કરે એને ઉપચરિત સદ્ભૂત વ્યવહાર નહીં કહેવામાં આવે છે. હવે સંસારી જીવ બીજું એક લઈએ આપણે, કે સંસારી જીવના અશુદ્ધ મતિ જ્ઞાન આદિ ગુણ અથવા તો અશુદ્ધ નર નારક આદિ પર્યાયો એ જે છે એ બધું એમાં આવી જાય. હવે અનઉપચરિત સદભૂત વ્યવહાર નહીં, એમાં ઉપચાર કોઈ પણ હોય નહીં, એને ઉપાધિ વિનાનો હોય, અને ગુણ ગુણીનો માત્ર ભેદ લેવામાં આવે, કેવળ જ્ઞાન આદિ ગુણ. તો કેવળ જ્ઞાન ગુણ જે છે તો એમાં કોઈ બીજી ઉપાધિ નથી લેવામાં આવી, તો કેવળ જ્ઞાન છે તે પ્રત્યક્ષ જ્ઞાન છે, તો એ કેવળ જ્ઞાન, પણ એમાં ગુણ ગુણીનો ભેદ કરવામાં આવ્યો છે એટલે સદભૂત વ્યવહાર નહીં છે, અને એમાં કોઈ ઉપચાર બીજો કરવામાં આવ્યો નથી, એટલે અનઉપચરિત સદભૂત વ્યવહારને લેવામાં આવ્યો. એટલે આ સદભૂત વ્યવહાર નહીં, એટલે જે છે એની જ વાત કરે છે, સત્ય છે એની જ વાત કરે છે, પણ ભેદ છે એમાં ભેદરૂપ કલ્પના કરવામાં આવી, ભેદ કરીને જાણવામાં આવે છે, એટલા માટે એ વ્યવહાર નહીં થાય છે, પણ છે વસ્તુ એટલે સદભૂત છે. હવે અસદભૂત જો વ્યવહાર નહીં લઈએ તો શું થાય, કે એમાં નથી, જેમ નથી તેમ જો ગણવા હોય ન હોય અને કહેવામાં આવે એ અસદભૂત છે. જેમ કે બે પદાર્થો ભેગા છે નહીં અને ભેગા એની ગણી અને એનું કથન કરવામાં આવે, ભેગા ભેળવી દઈને વાત કરવામાં આવે તો એ અસદભૂત થયું. પેલું તો એક પદાર્થ હતો અને એના બે ભાગ પાડીને તમે કહ્યું એટલે એ સદભૂત થયું, પણ બે પદાર્થ જુદા છે, આપણે જાણીએ છીએ કે બે દ્રવ્ય જુદા છે, અને બે દ્રવ્યને ભેળવીને વાત કરવામાં આવે ત્યારે એ અસદભૂત વ્યવહાર નહીં થઈ જાય છે. જીવ અને શરીર બે જુદા છે અને જીવ અને શરીરને એક માનીને જે કંઈ વાત કરવામાં આવે એને એ બધું શું થઈ જાય, તો કે એ અસદભૂત વ્યવહાર નહીં છે, કેમ કે બે દ્રવ્ય જુદા છે. એટલે બે પદાર્થોને અભેદરૂપ કથન કરવામાં આવે, છે જુદા, છે તો ભેદરૂપ જ, છતાં પણ એને અભેદરૂપે કહેવામાં આવે એ બધું અસદભૂત વ્યવહાર નહીંમાં જાય છે, એ બધું અસદભૂત વ્યવહાર નહીંમાં જાય છે. એટલે વાસ્તવિકપણે તો શું છે, ભિન્ન પદાર્થો જ છે, અને ખરેખર તો એ ભિન્ન પદાર્થો એ અભેદ જ થતા જ નથી, એમાં ભેદ તો હોય જ છે, છતાં પણ એમ પ્રરૂપણા કરવામાં આવી છે માટે એને અસદભૂત કહેવામાં આવે છે. એટલે પર સાથેના સંબંધનું એનું કથન જે છે એ પર સાથેને ભેગું કરીને કહેવામાં આવ્યું છે, એટલે એ અસદભૂત છે. અને એવા અસદભૂત વ્યવહારના પણ કેટલા ભેદ છે, બે ભેદ છે, એ ઉપચાર સહિત હોય અથવા ઉપચાર વિનાનો હોય. એટલે ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં અને અનઉપચરિત સદભૂત વ્યવહાર નહીં. તો એમાં ઉપચાર શું કરવામાં આવ્યો હોય, તો કે અત્યંત ભિન્ન પદાર્થોને ભેગા કરીને જે વાત કરવામાં આવી હોય એને શું કહેવાય, ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં. અને અહીંયા એ દાખલો આપ્યો છે કે હાથી, ઘોડા, મહેલ, મકાન, વસ્ત્ર એ જીવના કહેવા, એ બધાને જીવના કહેવા, એટલે એમાં તદ્દન ભિન્ન વસ્તુઓને ભેગી કહેવામાં આવી એ હોય, કરવામાં આવી હોય, એટલે એને કે હાથી જે છે તે હાથીના શરીરે જુદું છે, એનો જીવ પણ જુદો છે, અને અહીંયા આ જીવના કહેવા એ તદ્દન ભિન્ન વસ્તુઓને કહેવામાં આવી છે ભેગી કરીને, ત્યારે ઉપચરિત અસદભૂત વ્યવહારને થાય છે. હવે એના પછી જે અનઉપચરિત સદભૂત અસદભૂત વ્યવહારને, કે એમાં ઉપચાર ન કરવામાં આવ્યો છે અસદભૂત વ્યવહારને, એટલે બે પદાર્થોને ભેગા કરીને કહેવામાં આવ્યું હોય, જેમ કે જીવનું શરીર, એ જીવનું તો છે ને એક રીતે જોવા જઈએ તો જીવ સાથે એક જ ક્ષેત્રમાં રહેલું છે એટલે જીવનું શરીર કહ્યું, પણ ખરેખર તો બે દ્રવ્ય જુદા છે, બે દ્રવ્ય જુદા છે અને છતાં એક કરીને કહેવામાં આવ્યું ને, એટલે જીવ અને શરીર એ બે જુદા છે છતાં એક કરીને કહેવામાં આવ્યું, એટલે અસદભૂત વ્યવહાર નહીં થયો, અને એમાં કોઈ ઉપચાર છે નહીં, એમાં કોઈ ઉપચાર નથી એટલે અનઉપચરિત થયો. તો આ રીતે વ્યવહાર નહીંના આપણે ભેદ પાડી દઈએ છીએ ચાર, સદભૂત વ્યવહાર નહીં, અસદભૂત વ્યવહાર નહીં, એમાં ઉપચાર કર્યો હોય તો ઉપચારથી એક ઉપચરિત સદભૂત વ્યવહારને, ઉપચાર ન કર્યો હોય તો અણઉપચરિત સદભૂત વ્યવહારને, અને અસદભૂતમાં પણ એ જ રીતે ઉપચરિત સદભૂત વ્યવહારને અને અણઉપચરિત સદભૂત વ્યવહારને. તો એ વ્યવહાર નહીંના ચાર ભેદ આપણે કર્યા. હવે બીજી વાત કે પંચાધ્યાયની અંદર એક સરસ વાત લેવામાં આવી છે, પંચાધ્યાયની દ્રષ્ટિએ એટલે આધ્યાત્મિક દ્રષ્ટિએ એમાં પંચાધ્યાય માં જે વાત કહેવામાં આવી છે એની દ્રષ્ટિથી આખી વસ્તુને બે જ વસ્તુમાં કહેવામાં આવી છે. એમાં વાત એક જ લીધી કે જે સમ્યક છે એ અને બીજું અસમ્યક છે એને લેવામાં આવ્યું. તો સમ્યક જે વાત લીધી છે એ એક નય છે, અને બીજું જે છે એ જ નય છે, એ જ શુદ્ધ નય છે. સમ્યકથી જે લેવામાં આવ્યું છે એ જ શુદ્ધ નય છે, અને એ સિવાય બાકી બીજું બધું જે છે એ અસમ્યક છે, એટલે બે જ વસ્તુ પંચાધ્યાયની દ્રષ્ટિએ એમાં લેવામાં આવી છે. એ આધ્યાત્મિક દ્રષ્ટિએ એ ઉપયોગી થાય એવી વાત છે, એટલે એ પંચાધ્યાયની રીત જે છે એ સમજવા માટે સારી છે, અને જેને અંતરમાં જવું છે એને માટે એ બહુ ઉપયોગી વસ્તુ થઈ જાય છે. તો અહીંયા આપણે એ વાતને પણ જરા લઈ લઈએ અને પછી આજનો સ્વાધ્યાય અહીંયા પૂરો કરીએ છીએ. સમ્યક જે છે એમાં આભાસ નથી. પંચાધ્યાયમાં સમ્યક્ત્વ એમ લેવામાં આવ્યું છે, અને બીજું જે છે બાકી બધું નય આભાસ તરીકે લેવામાં આવ્યું છે. આ નયની સાથે સંબંધિત વસ્તુ છે એટલે આપણે લઈએ છીએ. પંચાધ્યાયની અનુસાર અધ્યાત્મ નયનું સ્વરૂપ કેવું છે, તો એમાં સમ્યક્ત્વ અને નય આભાસ, એટલે નય આભાસ એને મિથ્યા નય તરીકે ગણવામાં આવ્યો છે. એટલે કે જે નય જે છે એ તદ્ગુણ સમવિજ્ઞાન સહિત અને હેતુ સહિત અને ફળવાન એ અને એ ઉદાહરણ સહિત જે હોય છે ને એ સમ્યક નય છે, અને એનાથી વિપરીત જે કંઈ છે એ બધું નયનો આભાસ છે. એને આભાસ કહી દીધો, એમાં નય છે જ નહીં એમ કહી દીધું. ખરેખર એમ નથી, પણ હવે આત્માને તમારે સમજવો છે ત્યારે તમને એમ કહેવામાં આવે કે એ નયનો આભાસ છે. જીવને કોઈ પણ પ્રકારે બીજી રીતે કહેવો એ બધો નયનો આભાસ છે. જીવને વર્ણ આદિવાળો માનવો કે મનુષ્ય વગેરે શરીર એ રીતે જે માનવું કે એની જે પર્યાયો છે એ બધીને માનવી, એને બંધ છે, કર્મનો બંધ છે, કર્મ સહિત છે, એ બધાને એને નયાભાસ કહી દીધા છે. એ બધા નય જે છે એ નય નહીં પણ નયાભાસ. તો નય શું છે, તો કે સમ્યક જે સાચો એક જ નય જે લીધો છે એ જ નય, બીજું બધું નયાભાસ, એ રીતે આમાં આખી વાત લેવામાં આવી છે. આ પંચાધ્યાયની દ્રષ્ટિએ વાત કરવામાં આવી છે. તો જ્યારે જ્યારે આપણે આત્મામાં જવું છે ત્યારે પંચાધ્યાયની દ્રષ્ટિએ જોઈએ તો બધાને નય આભાસ તરીકે જુદું પાડી અને માત્ર શુદ્ધ નિશ્ચય નહીંથી જે આત્માનું સ્વરૂપ છે એને જ સમ્યક સ્વરૂપ છે, એને જ નય કહેવાનો, એ જ એકમાત્ર શુદ્ધ નિશ્ચય નય છે, એ જ માત્ર નય છે, બાકી બીજું બધું નય આભાસ છે એમ લઈ લેવું. બરાબર છે. તો આજે આપણે આજે નય વિશેનું રિવિઝન કર્યું છે, અને એમાં બીજી જે કેટલીક સૂક્ષ્મ વાતો છે એ આટલા સમયમાં પૂરી થાય એમ ન હતી એટલે આપણે નથી લીધી, પણ એ જેને રસ હોય એને ફરી ફરીને વાંચી લેવી જોઈએ અને યાદ રાખવી જોઈએ, યાદ રહી શકતી હોય તો યાદ રાખવી જોઈએ, પણ મૂળ વાતને ભૂલવી જોઈએ નહીં. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આજે તો રિવિઝન હતું એટલે પ્રશ્ન છતાં પણ હોય તો પૂછો, અન્યથા આપણે આજનો સ્વાધ્યાય પૂરો કરીએ છીએ. તો જય જીનેન્દ્ર.
જય જીનેન્દ્ર.
જય જીનેન્દ્ર. જસવંતભાઈ.